நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ அரியானம் நமோ அஜானம் நமுலோயே சவசாகுணம் அரிஹந்த சித்தசூரி உபாத்யாய சாது சர்வ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान राग से भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है धन्य धन्य तुम ही से काज सब आज वै करे जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवार की पाठशाला नो विषय पांच भाव इन्हीं आपने चर्चा करी गया है जेमा सायोक्षमिक भाव की चर्चा चालू है। સૌથી પહેલા આપણે પાંચ ભાવનું સ્વરૂપ જોયું, પાંચ ભાવના નામ જોયા, પાંચ ભાવનો આ પ્રમાણે ક્રમ કેમ છે એ ક્રમની પણ આપણે ચર્ચા કરી કે ઉમા સ્વામી આચાર્ય દેવે તત્વા સૂત્ર ગ્રંથના બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં પાંચ ભાવનો આ પ્રમાણે ક્રમ મૂક્યો છે તો એ ક્રમ સંખ્યા અપેક્ષાએ છે કે સૌથી ઓછા જીવો औपचारिक भाव में જોવામાં આવશે અને સૌથી વધારે જીવો પારિણામિક ભાવમાં જોવામાં આવશે કારણ કે હરેક જીવ નિહોથી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના બધા જીવો પારિણામિક ભાવથી યુક્ત છે પારિણામિક ભાવથી સહિત છે। આપણે હમણાં સુધી ચર્ચા બે ભાવની કમ્પ્લીટ કરી છે। કયા બે ભાવની ચર્ચા આપણે કરી તો કે આપણે ઔપચારિક ભાવની ચર્ચા કરી અને એના પછી આપણે ક્ષાયિક ભાવની ચર્ચા પૂર્ણ કરી। આજે આપણે ક્ષાયોક્ષમી ભાવની ચર્ચા પૂર્ણ કરી। નેક્સ્ટ સન્ડે આપણે મળશું ત્યારે આપણે ઔદ્રિક ભાવની ચર્ચા પ્રારંભ કરીશું, બરાબર છે। હવે આપણે જે ક્ષાયોક્ષમી ભાવની ચર્ચા ચાલી રહી છે આપણે બે ત્રણ અઠવાડિયાથી એની ચર્ચા કરી રહ્યા છે। સૌથી પહેલા ક્ષાયોક્ષમી ભાવમાં આપણે શું જોયું કે આપણે બે શબ્દ જોયા। સૌથી પહેલા આપણે બે શબ્દ કયા જોયા તો કે ક્ષયોક્ષમ અને ક્ષાયોક્ષમિક ભાવ। જીવની પર્યાયની અપેક્ષાએ વાત કરીએ, જીવની અપેક્ષાએ વાત કરીએ તો શું બોલવાનું? ક્ષાયોક્ષમિક ભાવ બોલવાનું। અને કર્મની અપેક્ષાએ, કર્મની દશાની વાત કરીએ, કર્મના કલમની એંગલથી વાત કરીએ તો ક્ષયોક્ષમ બોલવાનું, બરાબર। આ એક પોઈન્ટ। બીજો પોઈન્ટ આપણે લીધો તો કે ક્ષયોક્ષમ ને આપણે ત્રણ શબ્દમાં ડિવાઈડ કર્યા હતા। કયા ત્રણ શબ્દમાં? તો કે ક્ષય, ઉદય અને ઉપશમ। આ ત્રણ શબ્દની આપણે વ્યાખ્યા કરી દીધી, આ ત્રણ શબ્દના આપણે અર્થ સમજ્યા હતા। ક્ષયનો અર્થ અહીંયા શું લેવાનો? ક્ષયનો અર્થ બે મિનિટ રિવિઝન કરું છું એટલે થોડું બેઝ બની જાય, પછી આપણે ચર્ચા પ્રારંભ કરીએ। આજે આપણે 18 ભેદ જોવાના છે એટલે આ પ્રકરણ પૂરું થશે। ક્ષયનો અર્થ શું લેવાનો? ઉદ્યાભાવી છે। કાયિક ભાવમાં ક્ષયનો અર્થ જે અકર્મરૂપ થઈ જાય, આત્માથી છૂટા પડી જાય કર્મ કાયમ માટે, એ અર્થ અહીંયા નહીં લેવાનો, બરાબર છે। તો ક્ષયનો અર્થ શું લેવાનો? ઉદ્યાભાવી છે। આપણે એને પરિભાષામાં પણ પછી ઘટિત કર્યું હતું તો ઉદ્યાભાવી ક્ષય અર્થ થયો ક્ષયનો। પછી ઉદયનો અર્થ શું લેવાનો? ઉદયનો અર્થ ફળ દાન સામર્થ્યનું પ્રગટ થવું। ઉદયનો અર્થ શું લેવાનું? ફળ દાન સામર્થ્યનું પ્રગટ થવું, એને કહેવાય ઉદય। એમાં શું સિચ્યુએશન બને છે એની ચર્ચા આપણે ગયા વખતે થોડી કરી હતી, આજે આપણે થોડી કરીને આગળ વધશું। અને થર્ડ અર્થ શું હતો? ઉપશમ। ઉપશમ શબ્દનો અર્થ શું લેવાનો? તો કે ઉપશમનો અર્થ લેવાનો સદ અવસ્થા રૂપ ઉપશમ, બરાબર છે। તો આ ત્રણનો આપણે અર્થ કર્યો, ક્ષય, ઉદય અને ઉપશમ। હવે આપણે આને પરિભાષામાં ઘટિત કરીએ। ચલો આપણે હવે મેઇન મેઇન પોઈન્ટ લઈએ, ડિટેલ આપણે બધું જ કહ્યું છે, એક 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 પોઈન્ટ આપણે હવે મેઇન પરિભાષા લઈએ પછી ઘટિત કરીએ। પરિભાષા શું આવશે? ક્ષયોક્ષમ ભાવની પરિભાષા શું આવશે? વર્તમાન કાલે, બહુ સરસ, વર્તમાન કાલીન સર્વધાતી સ્પર્ધકોનો ઉદયાભ આવ્યું છે. દેશઘાતી પ્રકૃતિ એ તો આપણે સમજી લેવાનું છે કેમ, કારણ કે દેશઘાતી પ્રકૃતિમાં આ ક્ષયોક્ષમ ઘટિત થશે, સર્વઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ઘટિત નહીં થાય. મને ખબર છે આ થોડો કર્ણા નિયમનો વિષય છે, ઘણા બધા પહેલી વાર સાંભળી રહ્યા છે, પરંતુ સાંભળશો તો સમજાશે એવો વિષય છે. હવે આમાં આપણે એની પહેલા એક પોઈન્ટ લીધો હતો કે જે ઘાતી કર્મ છે અને જે અઘાતી કર્મ છે એ મૂળ કર્મ પ્રકૃતિઓ આઠ છે, ચાર ઘાતી અને ચાર અઘાતી. મૂળ આઠ પ્રકૃતિ છે, એમાંથી જે ચાર ઘાતી કર્મ છે એ ચાર ઘાતી કર્મની ઉત્તર પ્રકૃતિ, સમજાય છે? મૂળ પ્રકૃતિ અને એની ઉત્તર પ્રકૃતિઓ 47 છે, અને જે 101 અરે અઘાતી કર્મની કેટલી છે તો કે 101 કર્મ પ્રકૃતિ અઘાતીની છે, બરાબર છે? હવે આમાં આપણે શું સમજ્યાતા, શું સમજ્યાતા આપણે, શું પોઈન્ટ લીધો હતો આમાં, કે જે 47 જે ઘાતી કર્મની પ્રકૃતિઓ છે એ ઘાતી કર્મની જે પ્રકૃતિ છે, પ્રકૃતિ ઘાતી કર્મની જે 47 છે એમાંથી શું શીખ્યા યાદ છે કોઈને, એમાંથી થોડીક પ્રકૃતિ સર્વઘાતી, એના સ્પર્ધકો, એના બધા થોડા સ્પર્ધકો સર્વઘાતી છે અને થોડા સ્પર્ધકો થોડી પ્રકૃતિ સર્વઘાતી છે ને થોડી પ્રકૃતિ દેશઘાતી. હવે જે સર્વઘાતી પ્રકૃતિ છે, સોરી સર્વઘાતી પ્રકૃતિ છે, એ સર્વઘાતી પ્રકૃતિના બધા જ સ્પર્ધકો, અરે બોલો, અડધા તો ભૂલી ગયા છે ભાઈ, શું હતું ખબર નહીં, કઈક તો કહેતા હતા તમે લાસ્ટ ટાઈમ, એમ નહીં ચાલે છે ને? તો શું વાત, ખાલી થોડુંક યાદ રાખવાનું છે અને એટલું તો ક્ષયોક્ષમ અને એટલી તો ધારણા સુધીની કેપેબિલિટી આપણામાં છે, છે કે નહીં બોલો? તમારા મમ્મીના, પપ્પાના, કાકાના, મામાના, નણંદના, દિયરના યાદ છે કે નહીં બોલો? અરે હમણાં યાદ, બરાબર, એકદમ યાદ. તો થોડુંક યાદ રાખશો તો મજા આવશે. શું શું બે વાક્ય શું યાદ રાખવાના છે? બે વાક્ય, સર્વઘાતી પ્રકૃતિના બધા, બોલો બધા બોલો, સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો, વેરી ગુડ, અને દેશઘાતી પ્રકૃતિના થોડા સ્પર્ધક સર્વઘાતી અને થોડા સ્પર્ધક દેશઘાતી, વેરી ગુડ. તેથી એટલે માટે ઝેર ફોર શું કીધું કે ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે દેશઘાતી પ્રકૃતિ, કારણ કે દેશઘાતી પ્રકૃતિમાં અમુક સ્પર્ધક સર્વઘાતી છે અને અમુક સ્પર્ધક દેશઘાતી હોવાના કારણે ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે દેશઘાતી પ્રકૃતિમાં. સર્વઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ઘટિત થશે જ નહીં, કારણ કે સર્વઘાતી પ્રકૃતિના બધા જ સ્પર્ધકો સર્વઘાતી છે. મને તો મોડે થઈ ગયું, તમને પણ થઈ ગયું હશે એની અપેક્ષા રાખું છું, સમજાય છે? થઈ ગયું ને, વેરી ગુડ. તો સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક સર્વઘાતી હોવાના કારણે એમાં ક્ષયોક્ષમ ઘટે નહીં, બરાબર? આપણે સર્વઘાતી પ્રકૃતિઓ પણ જોઈ હતી, જોઈ હતી કે નહીં? કેટલી હતી સર્વઘાતી પ્રકૃતિઓ 47 માંથી? 47 માંથી સર્વઘાતી પ્રકૃતિ કેટલી હતી? હા, 26 કેમ બોલો છો? 21 પ્રકૃતિ સર્વઘાતી અને 26 પ્રકૃતિ દેશઘાતી. મજા આવે એવો વિષય છે, થોડો ઇન્ટરેસ્ટ લેશો તો બહુ મજા આવશે, સમજાય છે? તમે ઇન્ટરેસ્ટ બતાવશો તો હજી નવા નવા કરવા નિયમના વિષય આપણે અહીંયા ભણ, એટલે મેં આમ જ દેશો ક્યાંથી છે હવે, તો એમ નહીં ચાલે. તો શું કીધું, સર્વઘાતી કેટલી પ્રકૃતિ? 47 માંથી 21 અને દેશઘાતી 26, વેરી ગુડ. ચલો હવે આમાંથી આપણે શું કહ્યું હતું આગળ, કે આપણે એક દેશઘાતી પ્રકૃતિને પિક કરી, સમજાય છે? એક દેશઘાતી પ્રકૃતિ આપણે, હવે એવું નથી કે કઈ કઈ સર્વઘાતી ને કઈ કઈ દેશઘાતી, આપણે લાસ્ટ ટાઈમ પણ રિવિઝન કર્યું, સમજાય છે? કેવળ જ્ઞાનાવણી, જ્ઞાનાવણી ની કેટલી પ્રકૃતિ છે? મૂળ પ્રકૃતિ કેટલી? જ્ઞાનાવણી એ મૂળ અને એની ઉત્તર પ્રકૃતિ 5. તો 5 માંથી, 5 માંથી સર્વઘાતી, સર્વઘાતી, સર્વઘાતી પ્રકૃતિ, ઉપમાથી બોલો, આમ નહીં બોલો, એ બોલો, એ જોશી બોલો, સર્વઘાતી એ અને દેશઘાતી ચાર, અને સર્વઘાતી એ કેવળ જ્ઞાનાવણ્ય એ સર્વઘાતી. બોલો હવે, કેવળ જ્ઞાનાવણ્ય જે સર્વઘાતી પ્રકૃતિ છે એના ક્ષયોક્ષમ ભાવ ઘટિત કરીને બતાવો. થોડો ક્ષયોક્ષમ કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનનો થોડો ક્ષયોગ ઉદ્યાભાવી થઈ, થોડો સદવસ્થા રૂપિક્ષમ, થોડો ઉદય ઘટિત થશે, બધા આવીને બેસી જશે, કારણ કે આકાશ દ્રવ્ય અહીંયા વિદ્યમાન છે અને આકાશ દ્રવ્ય ની વિશેષ અઘાનત્વ શક્તિ છે, અને તેથી જીવમાં ગતિ અને અગતિ કરવાની સ્થિતિ અને બેસવાની ઉઠવાની યોગ્યતા પણ છે, એટલે ઉપાદાન પણ જીવમાં છે, નિમિત્ત પણ હાજર છે, એટલે બીજા જીવો ચિંતા નહીં કરો, સમજાય છે શું હોય. ચલો આગળ હે ને, તો શું કીધું કે સૂર્યો લિંગ સુક્રિયામાં શું કીધું જલ્દી, કેવળ જ્ઞાનવનીય કર્મ પ્રકૃતિ માં શું થશે, કરપ્શન ઘટે નહીં થાય. સમજાય છે? તો આપણે ચાર કઈ બાકી રહી, મતિ જ્ઞાનવનીય, શુદ્ધ જ્ઞાનવનીય, અવધિ જ્ઞાનવનીય અને મન પર્યાય જ્ઞાનવનીય પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ભાવ વર્ષે થશે. એમાં આપણે એક શું લીધું હતું, એક શું લીધું હતું મતિ જ્ઞાનવનીય ની વાત આપણે કરી દીધી. શું વાત કરી દીધી એમાં, ચાર વસ્તુ સમજ્યા. ચલો જલ્દી આ પૂરું કરીને આપણે 18 લેવા ચાલે હે, ચાર વસ્તુ શું સમજ્યા હતા, કોઈને યાદ છે કે આજે પાઠ પીછે સપાટ એવું નથી ને? ચલો હવે મતિ જ્ઞાનવનીય પ્રકૃતિ લો, બધું ભૂલી જાઓ. મતિ જ્ઞાનવનીય દેશ જાતિ છે કે સરહદ જાતિ છે? જલ્દી જલ્દી તો દેશ જાતિ હોવાના કારણે એમાં ક્ષયોક્ષમ ભાવ હશે જે હમણાં આપણને છે. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે ને, છે કે નહીં બોલો? પાંચ જ્ઞાન ની પર્યાય માંથી મતિ શુદ્ધ જ્ઞાન છે ને, તો મતિ શુદ્ધ જ્ઞાન ની જે પ્રગટતા છે, વ્યક્તતા છે એ કોના કારણે છે, નિમિત્ત માં કોના કારણે છે કે મતિ જ્ઞાનવનીય અને શુદ્ધ જ્ઞાનવનીય કર્મ પ્રકૃતિ નો ક્ષયોક્ષમ હોવાના કારણે આ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન રૂપ સાયોક્ષમિક ભાવ જોવામાં આવે. સમજાય છે? ખ્યાલ આવે છે? કેટલા કેટલા ગુણો માં ક્ષયોક્ષમ ઘટિત થશે સાયોક્ષમિક ભાવ? નવ 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 યાદ છે કે નહીં? નવ નવ ગુણ કયા કયા? જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર અને દાન, લાભ, ભોગ, ભોગ અને એની ચર્ચા આજે કરવાની. ચલો પેલા આપણે ચાર વસ્તુ આમાં સમજી લઈએ. ચાર વસ્તુ જલ્દી જલ્દી કઈ ચાર વસ્તુ સમજવાની છે? કે મતિ જ્ઞાનવનીય જે દેહ ઘાતી પ્રકૃતિ છે, એ દેહ ઘાતી પ્રકૃતિના જે સર્વઘાતી સ્પર્ધકો છે. સમજાયું? દેહ ઘાતી પ્રકૃતિના જે સર્વઘાતી સ્પર્ધકો છે, એ સર્વઘાતી સ્પર્ધકોમાં ત્રણ અવસ્થા બને છે. જલ્દી જલ્દી ધીરે 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 મતિ જ્ઞાનવનીય જે દેહ ઘાતી પ્રકૃતિ છે, એ દેહ ઘાતી પ્રકૃતિના જે અમુક સ્પર્ધકો, અમુક પરમાણુઓ જે સર્વઘાતી છે, સર્વઘાતી સ્પર્ધકો છે, એ સર્વઘાતી સ્પર્ધકોમાં ત્રણ વસ્તુ બને છે. જલ્દી જલ્દી શું બને છે? એક તો વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકોનો મતિ જ્ઞાનવનીય કર્મના વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકોનો વેરી ગુડ ઉદયા ભાવી, વેરી ગુડ ઉદયમાં નહીં આવે સર્વઘાતી સ્પર્ધક, ઉદયમાં આવી ગયા તો પછી એટલે એ નહીં ચાલે. એના કારણે શું છે, એના કારણે શું થાય છે કહું છું, અહીંયા ઉદયા ભાવી થઈ છે બરાબર, અને ભવિષ્યકાલીન એક સર્વઘાતી પ્રકૃતિ નો સદ અવસ્થા રૂપ ઉપયોગ. તો આના કારણે શું થાય છે, જે સર્વઘાતી સ્પર્ધકો છે એમાં અમુક નો ઉદયા ભાવી છે, અમુક સ્પર્ધકો નો સદવસ્થારૂપ ઉપક્ષમ. તો આ ક્ષય ઉપક્ષમ ના કારણે સમજો, જેટલી જેટલા જેટલા સ્પર્ધકો નો ક્ષય છે, સમજો ધ્યાન થોડો ઉપયોગ અહીંયા રાખો, જલ્દી મારી સામે જો, જેટલા સ્પર્ધકો નો ક્ષય છે ઉદ્યા ભાવી ક્ષય હે, અને જેટલા સ્પર્ધકો નો સદવસ્થારૂપ ઉપક્ષમ છે, જેટલી માત્રામાં એટલી માત્રામાં જ્ઞાન નો ઉઘાડ, જ્ઞાન નો ઉદય નહીં ઉઘાડ, જ્ઞાન નો ઉઘાડ બોલો. ઉદય થી કન્ફ્યુઝન થઈ જશે કારણ કે ઉદય શબ્દ ગોઝ વિથ કર્મ. સમજાય છે? એટલી માત્રામાં તું છે જ્ઞાન નો જેટલો સદવસ્થારૂપ ઉપક્ષમ અને જેટલો ઉદ્યા ભાવી છે, કોનો કોનો? મતિ જ્ઞાનવનીય દેહઘાતી પ્રકૃતિ ના સર્વઘાતી સ્પર્ધકો. સમજાયું? જલ્દી દેહઘાતી પ્રકૃતિ ના સર્વઘાતી સ્પર્ધકો નો ક્ષય અને ઉપક્ષમ જેટલો છે એટલો કર્મ નો શું છે, એટલો જ્ઞાન નો શું છે? અને એ જ્ઞાન નો ઉઘાડ જે છે, એ જ્ઞાન ના ઉઘાડ ને આપણે કે સુક્ષયોક્ષમ. જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ઉઘાડરૂપ જ્ઞાન, વ્યક્ત જ્ઞાન, પ્રગટ જ્ઞાન, શું કહીએ બોલો, સ્વભાવ નો અંશ, લક્ષણ, સાધન, હથિયાર, પ્રજ્ઞાચિની, જેના વડે જલ્દી જલ્દી જેના વડે ઔદય ભાવ, રાગાદી ભાવ પર સંયોગ અત્યંત ભિન્ન પર દ્રવ્ય થી હું જુદો અને હું જાહેર ભાવ છું એવો નિર્ણય થઈ શકે એવું ઉઘાડ રૂપ જ્ઞાન સંઘની પંચેન્દ્રિય જીવોને બધાને નિયમ થી હોય છે, હોય છે ને હોય. સમજાય છે? ખ્યાલ આવે છે? ઉપર છે કઈ નહીં ને? ચલો એક જણ ઉપર જોશે ને તો બધા જોશે, એટલે કહું છું એક જણ કોઈ ઉપર નહીં જો, મારી સામે જોવો. ચલો જલ્દી શું કીધું, જલ્દી જલ્દી શું કીધું, આપણને જે જ્ઞાન ઉધાર રૂપ પ્રાપ્ત થયું છે, હવે ઉધાર રૂપ જ્ઞાન જે પ્રાપ્ત થયું, હવે એ જ્ઞાન જે પ્રાપ્ત થયું એમાં અધિકતા અને ઓછપ કોઈનો ક્ષયક્ષમ બહુ છે, સમજાય છે, અને કોઈનો ક્ષયક્ષમ ઓછો છે, તો ધેટ વિલ બી ડિસાઇડેડ બાય વોટ? અરે નો નો, ધેટ વિલ બી ડિસાઇડેડ બાય દેશઘાતી પ્રકૃતિ. જે દેશઘાતી સ્પર્ધક છે એ દેશઘાતી સ્પર્ધક નો જેટલી માત્રામાં ઉદય છે એ પ્રમાણે દેખાય. દેશઘાતી સ્પર્ધકો નો તીવ્ર ઉદય તો જ્ઞાન ઓછું, અને દેશઘાતી સ્પર્ધકો નો મંદ ઉદય તો જ્ઞાન વધારે. પણ હજી એક વાત, પણ એ ઓછું વધારે જ્ઞાન એની સાથે સમ્યક દર્શન નો, આત્મજ્ઞાન નો, તત્વ નિર્ણય નો કોઈ સંબંધ નથી, એક વાત. અને બીજી વાત કે એ જે આપણને ઉભારરૂપ જ્ઞાન કોઈને વધારે ઓછું પ્રાપ્ત થયું એ આપણા સામ્રાજ્યો ધામથી, એ આપણા વર્તમાન પુરુષાર્થ ના કારણે નથી, પરંતુ એ કર્મ ના ઉદય ના અધીન છે. એમાં મારું કઈ થાય છે? તમે કહો મને કેમ એટલું ઓછું જ્ઞાન પ્રગટ થયું, મને કેમ યાદ નથી રહેતું, મને કેમ યાદ? કોઈને દીનતા નો અનુભવ થાય ઉભારરૂપ જ્ઞાન ને જોઈને ઓછું હોય તો, અને કોઈને માન કસાઈ નો અંદર માં પોષણ થાય અગર વધારે, સમજાય છે? જલ્દી ખ્યાલ આવે છે? તો એ ન થવું જોઈએ. કેમ? કારણ કે વ્યક્ત જ્ઞાન, ઉગારરૂપ જ્ઞાન એ ખરેખર અંશ છે, એ અંશ છે, અને એનાથી ભિન્ન જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી આત્મતત્વ અંદરમાં ઘૂંઘી રાખે. આટલું સમજાયું? જલ્દી ખ્યાલ આવ્યો? આટલા પોઈન્ટ કરતા જલ્દી. ઉગારરૂપ જ્ઞાન કોના કારણે? ઉગારરૂપ જ્ઞાન કોના કારણે? સર્વઘાતી સ્પર્ધકો નો ઉર્યાભાવી છે, અને સત અવસ્થારૂપ ઉત્તમ ના કારણે. અને જે ઉગારરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું એમાં ઓછું વધારે કોના કારણે? દેશઘાતી સ્પર્ધકો ના ઉદય ના કારણે. અને જે જ્ઞાન પ્રગટ જ નથી એ કોના કારણે? સર્વઘાતી સ્પર્ધકો ના ઉદય ના કારણે. જલ્દી જલ્દી, સર્વઘાતી સ્પર્ધકો ના ઉદય ના કારણે જ્ઞાન પ્રગટ નથી, સમજાય છે? અને જે પ્રગટ છે એ ક્ષય અને ઉત્તમ ના કારણે, અને જે પ્રગટ છે એમાં ઓછું વધારે એ દેશઘાતી સ્પર્ધકો ના ઉદય ના કારણે. આઈ થિંક નાવ આઈ એમ ક્લિયર. એમ આઈ ક્લિયર? જલ્દી બધાને ચાર વસ્તુ સમજાય. ચાર વસ્તુ, એક ત્રણ ત્રણ સિચ્યુએશન બને છે. જ્ઞાન ઉધાર રૂપ આપણને પ્રાપ્ત થાય છે, એ ઉધાર રૂપ જ્ઞાન માં ઓછું વધતું, અને જે જ્ઞાન પ્રગટ નથી, થોડું જ્ઞાન પ્રગટ નથી એટલે અવિકસિત દશા છે, થોડું જ્ઞાન પ્રગટ છે એ વિકસિત દશા છે, અને જે પ્રગટ છે એમાં ઓછું વધતું છે એ એક સિચ્યુએશન. પ્રગટ છે એમાં ઓછું વધતું છે એક સિચ્યુએશન, જે પ્રગટ છે એ એક સિચ્યુએશન, અને જે પ્રગટ નથી એ એક સિચ્યુએશન. તો આ જે પણ દશાઓ બને છે, આ જે પણ અવસ્થા બને છે પર્યાયમાં જ્ઞાનની, તો એ અવસ્થામાં નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત છે જ્ઞાનાવરણીય કર્મ, અને ઉપાદાન તો કે જ્ઞાન ગુણની પર્યાયની એ સમયની યોગ્યતાઓ, એમાં જીવનું વર્તમાનમાં કાંઈ નથી થતું. જેવી રીતના બાહ્ય સંયોગોને પ્રાપ્ત કરવું કે ન કરવું, કે મેળવવું કે છોડવું, કે લાવવું કે રાખવું, એ આપણા આધીન છે. ભલે આપણે માનીએ છીએ, ભલે આપણે માનીએ છીએ કે હું લાવ્યો, મેં કમાયું, મેં ઊભું કર્યું, મેં ગોઠવ્યું, મેં રાખ્યું, મેં સાચવ્યું, હું કરતા પરદ્રવ્યને હું મેળવું, હું રાખું, હું સાચ, આપણે માનીએ છીએ, આપણી મિથ્યા માન્યતા છે. પણ ખરેખર વસ્તુ સ્વરૂપ આવું છે? કોના અધીન છે સંયોગોનું આવું જવું ને બધું? કોના અધીન છે? નિમિત્તની અપેક્ષા વાત કરો તો કોના અધીન છે? તો કે અઘાતી કર્મ ના ઉદય ના અધીન, એ કર્મ ના ઉદય ના અધીન. કોને કેટલી સામગ્રી મળી, કોને કેવો પરિવાર મળવો, કોને કેવો ધર્મ મળવો, અરે કોઈ એક વસ્તુ, એક નાનામાં નાની વસ્તુ પણ જીવના સંયોગમાં આવે છે તો એમાં એ કોઈ ને કોઈ કર્મ ત્યાં ઉદયમાં, એટલે કે એ કર્મ એ પ્રમાણે નિમિત્ત નિમિત્તે કેવો સંબંધ છે, એ કર્મ નો ઉદય પ્રમાણે આવશે તો મળશે. તારા વિકલ્પ અનુસાર નહીં મળે, તારી બુદ્ધિ ને તારી ચતુરા અનુસાર સંયોગો નથી, એવી રીતે ના અહીંયા છે કે તારા પુરુષાર્થી, સમજાય છે, કે જ્ઞાન વધારે પ્રાપ્ત થયું, ભાર વધારે થઈ ગયો કે ઓછો થઈ ગયો એ નથી થાય, એ તો ઉદયાધીન છે. આપણું કર્તવ્ય અને આપણો પુરુષાર્થ આમાં શું છે મને એ છે. આ તો આપણે કર્મની વ્યવસ્થા અને જે પરિણામોની વ્યવસ્થા કહી, હવે આમાં આપણો પુરુષાર્થ શું છે મને, આપણો પુરુષાર્થ શું છે કે જે ઉહારનું જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણને સંગી પંચે પણ જે ઉઘાડું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ઉઘાડું જ્ઞાન ને એ પ્રગટ જ્ઞાન ને એ મતિત જ્ઞાન ની ધારા ને એ ઉપયોગ ને એ ઉપયોગવાન તરફ ધારી ને એ સ્વતન્મુક્તા કરી અંદર માં સ્વભાવ નો નિર્ણય કરી અંદર માં સ્વભાવ ની રૂચિ કરી સ્વભાવ ની મહિમા માં એ ઉપયોગ લાગે અને સ્વભાવ નું અંદર માં ભેદન થાય ત્યારે એ ઉપયોગ ની સાર્થકતા સમજાય છે ખ્યાલ આવે છે કે ઉપયોગ ની સાર્થકતા સહયોગ તો મારી પાસે છે 100 રૂપિયા હવે એને હું એનો સદુપયોગ કરું કે દુરુપયોગ કરું એ મારા હાથ 100 રૂપિયા મળ્યા મને કઈ પ્રમાણે 100 રૂપિયા મળ્યા મને હું કઈ પ્રમાણે પરંતુ એનો હું સદુપયોગ કરું કે દુરુપયોગ કરું આ હાથ છે ને તો આ હાથ નો સમજાય છે શું કહું છું સદુપયોગ કરું કે દુરુપયોગ કરું કોઈ સમજાય ને કોઈને ખટકો મારવામાં હાથ નિમિત્ત બની શકે યા કોઈને પંપાડો સમજાય છે ખ્યાલ આવે છે એવી રીતના ઉપયોગ આપણને બધાને પ્રગટ ઉગાર નું જ્ઞાન પ્રાપ્ત થાય કમ્પ્લેન શું હોય છે બધા જીવો ની કે અમને યાદ નથી રહેતી અમારું જ્ઞાન બહુ ઓછું છે અમારું જ્ઞાન બહુ ઓછું છે અમને યાદ નથી રહેતું અમે ભૂલી રહીએ છીએ અમે બોલી નથી શકતા અમે સમજાવી નથી શકતા એટલે અંદર થી એમ થઈ જાય કે આ ભાવ માં તો મારું કાર્ય કેમ કારણ કે ઉગાર નું જ્ઞાન અરે એના સાથે સમ્યક દર્શન નો તત્વ નિર્ણય નો કોઈ સંબંધ નથી ખરેખર સમજાય છે અને મારા હાથ ની વાત નથી પરંતુ આપણે મોક્ષના પ્રકાશક માં પણ આવ્યું છું ને કે જે ઉઘાડું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ અમે સમી પંચેન્દ્રિય જીવ ને ઉદ્દેશ આપીએ છીએ કે તું એ જ્ઞાન નો સદુપયોગ કરીને તારા આત્માના નિર્ણય માં લો આ સમી ને તો અમે ઉદ્દેશ જ નથી આપતા કેમ નથી આપતા કેમ કારણ કે અસંગની પાસે એ જ્ઞાન ની એ પ્રકારની એવી વર્તમાન યોગ્યતા જ નથી કે એ જ્ઞાન માં એ નિર્ણય કરીએ ચલો આટલું સમજાયું એકદમ બરાબર હવે આપણે એના 18 ભેદ લઈ લઈએ એટલે આપણે આ વિષય પૂરો થયો ચલો 18 ભેદ ના નામ હવે કોને યાદ છે આપણે દર અઠવાડિયે બોલીએ વેરી ગુડ 4 જ્ઞાન સંબંધી ભેદ છે 18 માં 4 જે છે એ મતી જ્ઞાન એ 4 જ્ઞાન અને 3 જે કુમતી છે એ અજ્ઞાન સંબંધ તો 7 ભેદ તો થયા જ્ઞાન સંબંધ 7 ભેદ 18 માંથી 7 ભેદ થયા જ્ઞાન સંબંધી કોની વાત ચાલે છે પાછળ મને લાગે બધા છો ને બધા કોની વાત ચાલે છે જલ્દી સાયોક્ષમિક ભાવ ની વાત ચાલે સમજાય છે સાયોક્ષમિક ભાવ ની વાત ચાલે છે એના કેટલા ભેદ છે જલ્દી કેટલા પારિણામિક ભાવના અરે વાહ વેરી ગુડ પારિણામિક ભાવના વેરી ગુડ જેમ પછી આવે જરા ખુશ થઈ વેરી ગુડ પારિણામિક ભાવના વેરી ગુડ ઔક્ષમિક ભાવના અરે વાહ વેરી ગુડ અને ક્ષાયિક ભાવના અને ઔદિક ભાવના અને સાયોક્ષમિક ભાવના અને ટોટલ અરે વેરી ગુડ ટોટલ 63 ભેદ બરાબર તો આપણે હમણાં કયા 18 ભેદ કોના કરીએ છીએ 18 ભેદ સાયોક્ષમિક ભાવના ના સાયોક્ષમિક ભાવ ઇઝ અ વેરી બ્રોડ વર્ડ સાયોક્ષમિક ભાવ એક બહુ વિસ્તાર વાળો શબ્દ છે એમાં કેટલા બધા ગુણો નું વર્ણન સામેલ છે કેટલા બધા ગુણો નું સાયોક્ષમિક પણ સામેલ છે આપણે જોઈ ગયા તે આપણે હમણાં જોયું કે જ્ઞાન સંબંધી 7 ભેદ છે જ્ઞાન સંબંધી 7 ભેદ છે જ્ઞાન ગુણ ની 7 પર્યાય સમજાય છે એ 7 ભેદ સંયોગક્ષમ ભાવ હોય તો 7 ભેદ માં કેવી રીતના ડિવાઈડ કરશું જલ્દી 4 જ્ઞાન 4 સુજ્ઞાન અને 3 અજ્ઞાન 4 સમ્યક જ્ઞાન અને 3 અજ્ઞાન તો સમ્યક જ્ઞાન માં 4 કયા લીધા જલ્દી 4 કયા લીધા સુમતી સુશ્રુત અને મન પર્યાય વેરી ગુડ 4 લખો 4 જે લખો છો એ લખજો 4 18 ભેદ લખજો 4 કયા સુમતી સુશ્રુત સુઅવધી અને મન પર્યાય એ 4 જ્ઞાન સમજો બરાબર છે હવે એની વ્યાખ્યા શું છે જો હું વાંચું છું એની વ્યાખ્યા 4 ભેદ ની વ્યાખ્યા વાંચું છું પછી 3 ની વાંચીએ આપણે શું છે એની વ્યાખ્યા તો કે છે જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ આહા અનંત વૈભવ સંપન્ન અપને ભગવાન આત્મા કો જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ અનંત વૈભવ સંપન્ન પોતાનો જે ભગવાન આત્મા છે સમજો ખાલી મથી લખજો જે પોતાનો ભગવાન આત્મા છે એ ભગવાન આત્મામાં અપનત્વ એ ભગવાન આત્માને અપનત્વ રૂપ સમજાયું જલ્દી પોતાપણું એ ભગવાન આત્મામાં શું પોતાપણું અપનત્વ રૂપ ને જ્ઞાનના માનકાર એમાં આંશિક ઠરવું, સમજાય છે? જાણવું એને માનવું અને એમાં આંશિક ઠરવું. કેમ આંશિક ઠરવું? જલ્દી જલ્દી આંશિક ઠરવું કેમ? કારણ કે સમ્યક દર્શન થતા આગળ પૂર્ણ ફરી જાય તો શું થશે? આંશિક ઠરવું છે કે શબ્દ જાણવું માનવું. 100% શ્રદ્ધાન થયું, 100% હું ગાયક છું એવું જ્ઞાન થયું, પણ 100% લીનતા થઈ જાય તો સમ્યક દર્શન થતા જ. 100% લીનતા થઈ જાય, 100% લીનતા થતા એક સમય વિતરાગી થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય અને મોક્ષ માં વયા જશે તો શું થશે ભાઈ? બોલો જલ્દી, આ ગ્રંથ કોણ લખશે? ઉપયોગ બહાર નહીં આવે તો ઉપદેશ કોણ આપશે? મોક્ષ માર્ગ કોણ બતાવશે? અને કરવા કરીને તું ભગવાન આત્મા છો, તારી સામર્થ્યને કોણ બતાવશે? એટલે અહીંયા કે છે આંશિક ધર્મ. હવે એની આપણે ચર્ચા આગળના ભેદમાં કરવાની. અને એટલે અહીંયા શું શબ્દ આવ્યો? જાણવું માનવું અને ભગવાન આત્મામાં. બોલો બધા, આંશિક ધર્મ કોની વાત ચાલે છે? ચાર જ્ઞાનની વાત ચાલે છે. સુમતિ, સુશ્રુત, સુઅવાહ, સમજાય છે? અવધિ જ્ઞાન નો તો વિષય રૂપી પદાર્થ છે, પરંતુ સમ્યક જ્ઞાન થતા અવધિ જ્ઞાન પણ સમ્યક ના પામે છે. પરંતુ અનુભવ તો મતિશુ જ્ઞાન માં થાય, વેદન તો મતિશુ જ્ઞાન માં થાય, સ્વસન્મુખતા તો અંદર માં મતિશુ જ્ઞાન કરે. એટલે જ્ઞાન ની પર્યાય અંતર્મુખ ઘડીને જ્ઞાયક ભાવ નો અનુભવ કરે, વેદન કરે, ત્યારે સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ થાય. ચલો થયું આ તો શું કીધું? આંશિક ઠરવું ત્યારે જ્ઞાનાવરણી આદિ કર્મોનો ક્ષયોક્ષમ રૂપ દશા જે થાય છે, એ દશાના સમયે જે જ્ઞાન ગુણની વિકસિત અવિકસિત દશા, એનું નામ શું છે? આ જ્ઞાન સંબંધી કારણ. વિકસિત અવિકસિત ની આપણે ચર્ચા કરી કે થોડું જ્ઞાન પ્રગટ છે, થોડું જ્ઞાન અપ્રગટ છે. પણ જે પ્રગટ જ્ઞાન છે, અપ્રગટ ની તો આપણે વાત જ નથી કરતા, કારણ કે અપ્રગટ તો અપ્રગટ જ છે. પણ જે પ્રગટ જ્ઞાન છે, જે પ્રગટ પૂંજી છે, એ પ્રગટ પૂંજીને જે આત્મામાં લગાડે છે, આત્માને જોડવામાં લગાડે છે, તો એ સુમતિ સુશે. સિમ્પલ કરો, સમજાયું? જે પ્રગટ જ્ઞાન છે એને આપણે આખો દિવસ ક્યાં લગાડ્યું? ઓનેસ્ટલી કેતા નહીં મને, ચલો કહી દીધું, ક્યાં લગાડીએ છીએ? બોલો, એ પ્રગટ જ્ઞાન નો પ્રવાહ ક્યાં વહે છે? કોને જાણવાનો નિરંતર વહે છે? એની રૂચિ ક્યાં છે? એ પ્રગટ જ્ઞાન માં જે કયા બને છે, સ્વગે કે પરગે? મહિમા કોની આવે છે, સ્વની કે પરની? એકત્વ સેવા વર્તે છે, સ્વમાં કે પરમાં? અરે આકર્ષણ પણ ક્યાં થાય છે, સ્વમાં કે પરમાં? જલ્દી બોલો. અરે કોઈ જે દુનિયામાં કોઈ જેવો ન હોય કે જેનાથી આપણો આત્મા આપણને આપણો એટલે આપણા આત્માથી અધિક આપણને કોઈ જે ન લાગે. કેવું એમ છે? શું કેવું છે? કે આત્માથી અધિક કોઈ પરિગે લાગ્યું નથી, કમ્પેરિઝન જ નથી, કારણ કે આત્મા એ સ્વજ્ઞે છે અને આત્માથી અત્યંત ભિન્ન બધા પરિગ્ઞો. અને પરગ્ને, પરગ્ને માં સુખ છે, પરગ્ને થી સુખ છે, પરગ્ને થી જ્ઞાન છે, પરગ્ને ના કારણે જ્ઞાન છે, પરગ્ને કેટલે જ્ઞાન છે, પરગ્ને ના આધારે હું છું. અરે બોલો, પરથી એટલે હું છું. બોલો જલ્દી, કેવો અભાવ છે? પરગ્નેઓ અને જ્ઞાન વચ્ચે કયો અભાવ છે? પરગ્નેઓ અને જ્ઞાન વચ્ચે કયો અભાવ છે? અત્યંત અભાવ, સમજાય? અત્યંત અભાવ હોવા છતાં પણ એક પરગ્ને નું મારામાં શું થાય છે? માત્ર 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 ઝલકવું. શું કરીએ છીએ આપણે પરગ્નેઓ ને આખો દિવસ? જાણીએ માત્ર છે, પરંતુ જાણવા સાથે અજ્ઞાની જીવ શું કરે છે? એકત્વ કરે છે, એમાં લીન થઈ જાય છે, એમાં પોતાપણું કરે છે, રાગ દ્વેષ કરે છે, ઈષ્ટ અનિષ્ટ ની કલ્પના કરીને સંસાર વધે. કોની સાથે? કે જેની સાથે મારો કોઈ સંબંધ નથી, નાસ્તી સર્વોપી સંબંધ, સમજાય છે? એવા પરજ્ઞેઓની એકત્વતા, રૂચિ, મહિમા, જ્ઞાન, લીનતા, સ્થિરતા, કર્તૃત્વ, ભોગતૃત્વ, એકત્વ, મમત્વ, બુદ્ધિના કારણે અનાદિકાળથી મોની ઉત્પત્તિ થાય છે. મોની ઉત્પત્તિ થવાના કારણે એ જ્ઞાન, ત્રણ ભેદ જેતર અને ત્રણ ભેદ, એ જ્ઞાન અજ્ઞાન નામ પામે. શું પામે છે? કુમતિ, કુશ્રુત અને કુવા. એ જ્ઞાન શું નામ પામે છે? અજ્ઞાન. જ્ઞાન ખરેખર, જ્ઞાન ખરેખર સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન ના ભેદ ખરેખર જ્ઞાન ના. જ્ઞાન તો જ્ઞાન છે, પરંતુ જે જ્ઞાન મોં સહિત વર્તે છે એ કુજ્ઞાન. ચાલો એક નાની વ્યાખ્યા, જે જ્ઞાન મોં સહિત, મિથ્યાત્વ સહિત, સમજાય છે, અજ્ઞાન સહિત વર્તે છે એ જ્ઞાન મિથ્યા જ્ઞાન. અને જે જ્ઞાન અંદરમાં પોતાના સ્વભાવને જોતું વર્તે છે, જો તું વર્તે છે એટલે કે પોતાના સ્વભાવને વેદ તું વર્તે છે એ જ્ઞાન સમ્યક. સમજાય છે? હવે બોલો, સમ્યક જ્ઞાન થયા પછી કોઈ જ્ઞાનીનો ઉપયોગ બહાર આવશે કે નહીં આવે? અરે બોલો. અને પરજ્ઞે જણાશે કે નહીં જણા? અને જણાતા રાગ દ્વેષ પણ થશે કે નહીં થાય? શું બચ્યું? ભાવ પણ થશે કે નહીં થાય? પરંતુ એ જ્ઞાન સમ્યક કેમ થયા? સમ્યક, વેરી ગુડ. કેમ? કારણ કે પોતાના સ્વરૂપને જાણતું વર્તે, સ્વ પરના ભેદ જ્ઞાન સહિત વર્તે છે, સ્વને અનુભવીને વર્તે છે, સ્વની અંદરમાં વેદના પૂર્વક વર્તે છે, સ્વનું વેદન છે, ખબર છે કે હું કોણ છું, ખબર છે કે મારું સ્વરૂપ શું છે, પોતાના અસંખ્યાત પ્રદેશી અનંત ગુણાત્મા જ્ઞાન દર્શન આનંદ સુખ લીલી આવી અનંત વૈભવથી સંપન્ન એવા પોતાના જાયક ભાવને ભિન્ન અનુભવી લીધો છે, છૂટો જોઈ લીધો છે, ન્યારો જોઈ લીધો છે, શરીર દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી હું રહીત જાયક ભાવ છું એવો અંદરમાં અનુભવ થઈ ગયો. એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. પછી એ જ્ઞાન પરને જાણે તો એમાં કોઈ વાંધો? બાળકે માતાનો હાથ પકડ્યો હોય, મેળામાં હાથ પકડ્યો હોય અને પછી બધું જોવે તો? અરે બોલો. હાથ પકડ્યા પછી બધું જોવે તો વાંધો નહીં. સમજાય છે? અને હાથ છૂટી ગયો, હાથ છૂટી ગયો અને હવે બધું જોવે તો બોલો, જોવામાં કેટલો રસ આવશે? ખ્યાલ આવે છે? આપણને આવે છે કે નથી આવતો? જાયક નો હાથ તો છોડી દીધો છે, જાયક નો હાથ તો પકડ્યો જ નથી, તો પણ પર ગયો જો બતાવે છે કેટલી જ્ઞાન થાય. કોઈ સમજાય છે? ત્રણ જ્ઞાન, ત્રણ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, ચાર ભેદ થયા. કેટલામાંથી કોના ભેદ છે? સાયોક્ષમિક ભાવના આધાર છે. સાયોક્ષમિક ભાવના આધાર ભેદમાં આપણે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન આપણને કહ્યું છે. આ ચાર સાત માંથી કેટલા છે? બધા સાથે સાથ, એ તો પોસિબલ ન થાય ને. સાત માંથી આપણને કેટલી પર્યાય છે, કેટલી તથા છે, કેટલા ભેદ છે એવું પૂછ્યું? ચાલો, ચાર ભેદ છે. પાંચ? અરે પ્રભુ પરમાત્મા, સાત માંથી આપણને કેટલા છે? મતિ શ્રુત અવધિ મન પર્યાય, કુમતિ કુશ્રુત ને કુ અવધિ, આમાંથી આપણને કેટલા ભેદ છે? જલ્દી જલ્દી આવ્યો આન્સર? આવ્યો બે. બે આપણને મતિ અને શ્રુતમાં પણ અવધિ છે. અવધિ કેમ છે? સમજાય છે? બે છે, બે બે, કુમતિ અને કુશ્રુત. સમજાય છે? એટલે મતિ શ્રુત તો છે, પણ કુમતિ કુશ્રુત નામ કેમ પામે છે? કેમ? કેમ? કારણ કે સમ્યક નથી. સમ્યક કેમ નથી? કારણ કે સમ્યક સ્વરૂપ એવો જે ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માને એક સમય માટે પણ આ જીવ એના જ્ઞાનનો વિષય નથી બનાય. આશ્ચર્ય લાગે છે? છે થાય છે, બોલો જલ્દી. કે સામી સામી નહીં થાય, આ વિષય નથી બનાવ્યો, બનાવશું બનાવશું બનાવશું, બનાવો છે બનાવો છે, ક્યારે? બોલો જલ્દી. તો કે એક સમય માટે પણ પોતાના જ્ઞાનમાં પોતાનો ગાયક વિષય નથી બન્યો, લક્ષ્ય નથી કર્યું, એની મહિમા નથી આવી, એમાં અહમ નથી થયું, એની અંદરમાં રુચિ નથી, એને જોયો નથી, એની સામર્થ્ય અનુભવ્યો નથી, એની સામર્થ્ય સ્વીકાર નથી. આ કુમતી અને કુશ્રુત છે. જ્ઞાનનું પ્રવર્તન તો છે ભાઈ, જ્ઞાન જાણે તો છે, પરંતુ નિરંતર કોને જોડવામાં લાગ્યું છે? નિરંતર પર. ચલો, થઈ ગયા ત્રણ ભેદ, થઈ ગયા ના ચાર ભેદ, થઈ ગયા કેટલા ભેદ થયા? હવે નેક્સ્ટ લો જલ્દી. ચલો જલ્દી, હવે થોડું હાર છેલ્લું થોડું હાર છે પણ સમજવું આપણે. હવે ત્રણ ઈશા, ત્રણ દર્શન. દર્શન ગુણ અલગ છે અને શ્રદ્ધા ગુણ અલગ છે, યાદ રાખજો આ બરાબર, કન્ફ્યુઝન નહીં થાય. અને દર્શન ગુણ સંબંધી કેટલા ભેદ કીધા? ત્રણ. કયા કયા? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ. હવે આ વિષય આપણે પહેલા જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં ભણી ચૂક્યા. સમજાય છે? એ જ્ઞાન દર્શન નો વ્યાપાર સાથે જા. ખ્યાલ આવે છે? એ છદ્મ જીવ છે, એને પહેલા શું થાય? દર્શનનો ઉપયોગ, અને પછી શું થાય? જ્ઞાન ઉપયોગ, બરાબર. અને કેવડી ને બેવ સાથે થાય, એમાં ક્રમ પડે નહીં, બરાબર. તો જે જ્ઞાન ઉપયોગ થાય છે એની પહેલા એ પદાર્થ સંબંધી શું થાય છે? સામાન્ય પ્રતિભા, સામાન્ય અવલોકન. સમજાય છે? એને કહેવાય દર્શન ઉપયોગ. અને દર્શન ઉપયોગ ના ચાર ભેદ છે. કેટલા છે? ચાર. આમ તો ચાર ભેદ છે, દર્શાવણીય કર્મ ના નવ ભેદ છે. અનાચાર કયા કયા ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન અને અહીંયા ચાર માંથી કેટલા લેવાના કેમ કેમ નથી કેમ કારણ કે કેવળ દર્શન એ આપણે ચારિક ભાવમાં લીધું અને ચક્ષુ અને અવધિ દર્શન એ આપણે અહીંયા કાયોક્ષમિક ભાવ કોઈને ખ્યાલ છે ચક્ષુ દર્શન કોને કહેવાય જલ્દી ખબર છે કોઈને ચક્ષુ દર્શન કોને કહેવાય અચક્ષુ દર્શન કોને કહેવાય અવધિ દર્શન કોને કહેવાય એ આપણે લઈનું હમણાં લઈએ આપણે બોલો એક જ મિનિટમાં રહું કોઈને ખ્યાલ હશે ચક્ષુ દર્શન કોને કહેવાય જો બોલું છું ચક્ષુ દર્શન હું ખાલી પરિભાષા વાંચું છું ચક્ષુ સાંભળો પેલા સમજો જેને ખ્યાલ નથી સમજો ચક્ષુ ઇન્દ્રિય ના નિમિત્ત થી ચક્ષુ દર્શન ની પરિભાષા કરજો ચક્ષુ દર્શન ઉપયોગ આખું વર્ડ શું બોલવાનો ચક્ષુ દર્શન ઉપયોગ એની વ્યાખ્યા કરું છું શું કીધું ચક્ષુ ઇન્દ્રિય ના નિમિત્ત થી બરાબર છે થવા વાળા મતી જ્ઞાન પૂર્વ મતી જ્ઞાન ની પૂર્વ ચક્ષુ ઇન્દ્રિય થી મેં આ એક્ઝામ્પલ આપીને સમજાવું છું આ માઇક છે આ માઇક છે ચક્ષુ ઇન્દ્રિય ના માધ્યમ થી આ માઇક ને મેં જાણ્યું તો આ થઈ ગયું મતી જ્ઞાન સમજાય છે હવે આ મતી જ્ઞાન થયું ને તો મતી જ્ઞાન ની પૂર્વ એ સંબંધીનું જે સામાન્ય જ્ઞાન પણ થયું એને કહેવાય ચક્ષુ દર્શન સમજાયું જલ્દી જેમ જો પાછું વાંચી છું ચક્ષુ ઇન્દ્રિય ના ચક્ષુ દર્શન ઉપયોગ ની પરિભાષા કરું છું ચક્ષુ ઇન્દ્રિય ના નિષ્ઠી થવા વાળા મતિ જ્ઞાન ના પૂર્વ માં જે પદાર્થ સંબંધી સામાન્ય પ્રતિભા સામાન્ય અવલોકન થાય એને કહેવાય ચક્ષુ દર્શન ઉપયોગ આપણને નહીં પકડાય આ છદ્મસ ને નહીં પકડાય પરંતુ જયારે પણ જ્ઞાન ઉપયોગ થાય કોઈ પદાર્થ સંબંધી એટલે મતિ જ્ઞાન થાય શુદ્ધ જ્ઞાન થાય એની પહેલા દર્શન ઉપયોગ થાય હવે મતિ જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્ત થાય છે તો એની પહેલા એ પદાર્થ સંબંધી નું જે સામાન્ય પ્રતિભાસ થયું એને શું કહેવાશે ચક્ષુ દર્શન હવે ચક્ષુ ઇન્દ્રિય ને છોડી દો બાકીની ઇન્દ્રિય અને મન એ સંબંધી મતિ જ્ઞાન થયું તો એ મતિ જ્ઞાન ની પહેલા જે સામાન્ય પ્રતિભાસ એ પદાર્થ સંબંધી જે અવાજ સંભળાયો સમજાય કે કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી અવાજ સંભળાયો તો આ અવાજ સમજાય કે આ અવાજ સુશાંતિ નો છે તો એ થયું મતિ જ્ઞાન અને એ સંબંધી પહેલા જે સામાન્ય પ્રતિભાસ થયો એને કહેવાય અચક્ષુ દર્શન ઉપયોગ સમજાય છે ખ્યાલ આવે છે તો આ પણ શું છે કાયોક્ષમિક ભાવ રૂપે છે આટલું સમજો હમણાં અહીંયા આટલું સફિશિયન્ટ છે પછી આગળ આપણે એને વિસ્તારથી ક્યારેક લેજો હવે કેટલા ભેદ થયા જલ્દી આના કેટલા થયા ત્રણ ભેદ થયા પહેલા ચાર પછી ત્રણ અને પછી ત્રણ તો ચાર ને ત્રણ ને ત્રણ કેટલા થયા દસ ભેદ હવે કેટલા બાકી કેટલા બાકી આઠ ભેદ બાકી હવે આપણે લઈએ બે ગુણ થઈ ગયા જ્ઞાન ગુણ અને દર્શન ગુણ જ્ઞાન ગુણ અને દર્શન ગુણ બે ગુણ થયા બરાબર છે બે ગુણ થયા અને સામે બે કર્મ થયા કયા બે કર્મ થયા જ્ઞાનાગણ્ય કર્મ અને દર્શનાગણ્ય બરાબર છે હવે આપણે પહેલા લઈ લઈએ અંતરાય કર્મ પછી થોડું હાર છે છેલ્લે લઈએ બરાબર આજે મારે 18 ભેદ પૂરા કરવા છે અંતરાય કર્મ ના કેટલા કર્મ ના કેટલા ભેદ છે અંતરાય કર્મ ના કયા આ ઇન્ટરેસ્ટિંગ છે થોડું સામાન દાન અંતરાય લાભ અંતરાય ભોગ અંતરાય ઉપભોગ અંતરાય હવે એની સામે આ કર્મ ની વાત છે એની સામે આત્મામાં પાંચ ગુણ છે વેરી ગુડ કયા દાન લાભ ભોગ ઉપભોગ બરાબર છે તો આ પાંચ ગુણ થયા પાંચ કર્મ થયા પાંચ કર્મ પ્રકૃતિ થઈ પાંચ ગુણ એક બાજુ ગુણ સામર્થ ધ્યાન એક બાજુ કર્મ બરાબર અને આ બે વચ્ચે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે બરાબર હવે જે ગુણ છે પાંચ એ પાંચ ગુણની હમણાં આપણને દાન લાભ ભોગ ઉપભોગ વીર્યની હમણાં આપણને કઈ દશા છે તો કાયોક્ષમિક દશા એટલે પૂર્ણ દાન પૂર્ણ લાભ પૂર્ણ ભોગ પૂર્ણ ઉપભોગ અને પૂર્ણ વીર્ય પ્રગટ નથી એ ક્યારે પ્રગટ થશે તો કે સાઈક ભાવ થશે ત્યારે 13મા ગુણસ્થાનનો પહેલા સમય એ ભાવ કરે આટલું ક્લિયર છે તો હમણાં આપણને દાન લાભ ભોગ ઉપભોગ વીર્યની કેવી દશા છે સાયોક્ષમ. સાયોક્ષમી ચર્ચા એટલે થોડી વિકસિત થોડી અવિકસિત. એકદમ સિમ્પલ ભાષામાં થોડી વિકસિત થોડી જલ્દી જલ્દી બોલો થોડી વિકસિત થોડી. તો દાન ગુણની થોડી વિકસિત થોડી અવિકસિત દશા પ્રગટ છે એટલે દાન ગુણનું પ્રણમન ચાલુ છે. બરાબર છે? લાભ ગુણનું પ્રણમન ચાલુ છે. ભોગ ઉપભોગ અને વીર્ય ગુણનું પ્રણમન ચાલુ છે. આટલું સમજાયું? પરંતુ હવે મને એ કહો કે એનું હમણાં વર્તમાનમાં શુદ્ધ પ્રણમન છે કે અશુદ્ધ પ્રણમન? દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય ગુણનું હમણાં આપણને શુદ્ધ પ્રણમન છે સંયોગક્ષમ ભાવમાં કે અશુદ્ધ પ્રણમન? પોઈન્ટ સમજાય છે? દાન શું છે એનો અર્થ? દાન 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 શબ્દ સાંભળો તો શું આવે મગજમાં? બરાબર છે? બરાબર છે? વેરી ગુડ. આપવું તો દાનમાં કેટલી પાર્ટી હોય? કેટલી પાર્ટી કેટલી વસ્તુ હોય દાનમાં? ત્રણ. એક દેવાવાળો, એક દેવાવાળો. બરાબર. હવે આપણે શું સમજીએ છીએ દાનનો? મને સમજાય છે. હવે અહીંયા કહે છે કે શુદ્ધ દાન ગુણનું શુદ્ધ પ્રણમન એ કાયોક્ષમિક ભાવમાં દાન ગુણનું શુદ્ધ પ્રણમન શું છે? જલ્દી શુદ્ધ પ્રણમન એ આત્મ તત્વ દેવાવાળો સમજાય છે. એની અંદરમાં જે પર્યાય છે લેવાવાળી કોઈ સમજાય છે? આત્મ તત્વ દેવાવાળો એની પર્યાય લેવાવાળી અને શું આપ્યું આત્મ તત્વ એની પાસે જે હોય આપે શું આપ્યું? તો કે અતિન્દ્રિય આનંદ નું દાન દ્રવ્ય પર્યાય ને કોઈ સમજાય ને? આને કહેવાય દાન ગુણ નું શુદ્ધ પણ સર્વ ગુણાંશે સમ્યક. જયારે અંદરમાં આત્મ તત્વમાં આમ થાય છે ત્યારે બધી જ પ્રગતિ અંતર્મુખ થાય છે. બધી જ પ્રગતિ દોડીને સ્વભાવ સન્મુખ થાય છે ત્યારે દાન ગુણનું શુદ્ધ પ્રણમન ચાલુ થાય છે. અતિન્દ્રિય આનંદનું દાન એને એના આત્મ તત્વ પાસે પ્રાપ્ત. સમજાયું? લાભ દાન લાભ. બોલો હમણાં શું અનાઉન્સ કરશું? અહીંયા આ પૂરું થશે પછી સમજાય છે ને? અનિલ લીલામાં બધા સાધનની વાતો સ્વામી વાત્સલ્યનો લાભ લેવા જરૂર. શેનો લાભ લઈએ છીએ? શિબિરનો લાભ લઈએ છીએ, મંદિરનો, ઘરનો, વસ્તુનો લાભ. લાભ સમજાય છે? અમે લાભ ન લઈ શકીએ. અમે લાભ ખરો લાભ શું છે જે આ સુધી નથી લીધો? ખરો લાભ ગુણનું પ્રણમન શુદ્ધ પ્રણમન શું છે? લાભ ગુણનું શુદ્ધ પ્રણમન શું છે? જલ્દી બોલો જલ્દી. કે આત્મ તત્વ માં ભરેલા અતિન્દ્રિય આનંદ નો લાભ લેવો કેટલો લઈએ છીએ? કેટલો લઈએ છીએ એનો લાભ લેવો, આત્મ તત્વ નો લાભ લેવો, એમાં લીન થવું, એમાં ભરેલા સુખ શાંતિ આનંદ નો લાભ, એ ખરેખર લાભ ગુણ નું વેરી ભોગ. એવી રીતના ભોગ ઉપભોગ ભોગ 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 ઉપભોગ માં અંતર શું છે? ભોગ ઉપભોગ માં જલ્દી જલ્દી ભોગ એક વાર ભોગો ભોગ અને એક પદાર્થ ને વારંવાર ભોગો. વસ્ત્ર છે ને એ ઉપભોગ આપણે વારંવાર કહીએ અને ભોજન છે ભોગ એક વાર ભોગવી પછી. સમજાયું? તો એવી રીતના આત્મ તત્વ માં ભરેલા આનંદ નો ભોગ અને એ ભોગ થયા પછી વારંવાર એનો ઉપભોગ વારંવાર ભોગવું વારંવાર અંદર જવું. સમજાય ને? કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ તો શું લખ્યું હોય રાધિકાબેન? ના જાઓ ત્યારે શું લખ્યું હોય? વેલકમ. અને નીકળો ત્યારે શું લખ્યું હોય? વિઝિટ અગેન. શું લખ્યું હોય? જલ્દી જલ્દી શું લખ્યું હોય? વિઝિટ. કેમ કેમ લખ્યું વિઝિટ અગેન? ભાઈ હોય કે ગમ્યું હોય તો પાછા. સમજાય છે? તો એવી રીતના શું લખ્યું હોય? વિઝિટ. તેનો અર્થ શું થયો? કે એક વાર અતિન્દ્રિય આનંદ નો અનુભવ લઈને ગમ્યું હોય તો પ્રગતિ એમાં જલ્દી જલ્દી જશે કે નહીં? અને કેવી જશે? કેવી જશે? દોડતી તો જશે પણ કેવી? કે એક વાર અંદર જશે પછી ક્યારે અંદર થી બહાર આવવાનું નામ એને કહેવાય સિદ્ધ. સમજાય કે ઉભો નિરંતર અંદર માં શું થઈ ગયું છે? કેવી દશા છે? અર્ચિત ભગવાન તો ચલો સમસ્ત કર્મો થી ગ્રહ કર્મ ભાવ કર્મ નવ કર્મ બધા થી મુક્ત થઈ ગયા. આ શરીર થઈ અન્યમ દશા શું છે? સમજાય છે? આપણે ગાઈએ છીએ ને તું તો અવિકારી હો પ્રભુ વર. શું શું ગાઈએ છીએ? જગ મે રતે જગ સે મિયા, જગ મે રતે જગ સે મિયા, જગ મે રહેતે જગ સે. આ દશા જ્ઞાનીની છે, આ દશા મુનિરાજની છે, આ દશા અયંત કાલ અનંત ભગવાનની છે કે જગમાં રહેવા છતાં છે? સમજાય છે? કોને ભોગવે છે, કોનો ઉપભોગ ચાલે છે, કોનો લાભ લે છે? બીજ ઉછલતા મેરા પૌરુષરાજ ત્વરિત ટૂટેંગે વીર્ય વીર્ય જતિ વીર્ય પુરુષા ઉછળે ઉછળે અંદર માં પોતાના સ્વરૂપ ની રચના કરવામાં એ વીર્ય પોઈન્ટ. સમજાય કે પોતાના સ્વરૂપ ને અનુભવવામાં પુરુષાર્થ વીર્ય તાકાત એ અંદર માં ઉછળે અને સ્વરૂપ ની રચના સ્વરૂપ નો અનુભવ સ્વરૂપ નો નિર્ણય કરવામાં જે તાકાત લાગે છે શક્તિ સામર્થ એ ખરેખર વીર્ય ગુણ નું શુદ્ધ પણ આંશિક શુદ્ધ પ્રાણન ચાલુ થયું. સર્વક્ષમ દશામાં સદ્વત દશામાં અંતર આત્મા થયો સાધક થયો અને આગળ જઈને એ જ દશા સાહિત ભાવમાં કન્વર્ટ થયા વગર રહેશે. એ જ ભોગ અનંત ભોગ, એ જ ઉપભોગ અનંત ઉપભોગ, એ જ વીર્ય અનંત વીર્ય, એ જ દાન અનંત દાન અને એ જ લાભ અનંત લાભ. ત્યારે 13મા વનસ્થાનના પહેલા સમયમાં જયારે અંતરાય કર્મનો અભાવ થાય છે ત્યારે આ પાંચ લબ્ધી પૂર્ણ શુદ્ધ પડે પડે. સમજાયું આટલું? એકદમ બરાબર. ચલો કેટલા ભેદ થયા જલ્દી જલ્દી પૂરું કરું જલ્દી. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધી. પાંચ લબ્ધી માં પાંચ લબ્ધી એટલે ઓલી લબ્ધી નહીં, પાંચ લબ્ધી છે દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય ગુણ અને દાન અંતરાય કર્મ અને અહીંયા છાયો શ્રમિક દાન એવી પડે. તો તમે ટેબલ બનાવો ને તો કેવી રીતના બનાવવાનું ટેબલ ખબર છે? એક બાજુ લખવાનું ગુણ અને પાંચ ગુણના નામ લખવાનું. કયા પાંચ ગુણના નામ લખશો? વેરી ગુડ. દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય નામના પાંચ ગુણ છે આત્મા. જે રીતના જ્ઞાન દર્શન સુખ આદિ ગુણ છે ને એવી રીતના દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય નામના ગુણ છે. સમજાય? અને ગુણની આપણે ત્રણ કોલમ આવશે, ગુણની ત્રણ કોલમ, પર્યાય પર્યાય ગુણની જે પર્યાયની કોલમ આવશે એમાં ત્રણ કોલમ. કઈ ત્રણ કોલમ આવશે? જલ્દી જલ્દી. ક્ષાયોક્ષમિક દાન, ક્ષાયોક્ષમિક લાભ, ક્ષાયોક્ષમિક ભોગ, ક્ષાયોક્ષમિક ઉપભોગ અને વીર્ય. અને એમાં બે શુદ્ધ દશા અને અશુદ્ધ દશા એમ કહું છું. ક્ષાયોક્ષમિક દાનની શુદ્ધ દશા અને ક્ષાયોક્ષમિક દાનની અશુદ્ધ દશા એ બે કોલમ. અને પછી સાયિક દાન, સાયિક લાભ, સાયિક ભોગ, સાયિક ઉપભોગ, સાયિક વીર્ય એ એની પરિપૂર્ણ શુદ્ધ. એટલે પર્યાયમાં ત્રણ દશા આવશે, એક શુદ્ધ, એક અશુદ્ધ અને એક પૂર્ણ શુદ્ધ. એક આંશિક શુદ્ધ, એક અશુદ્ધ અને એક પૂર્ણ શુદ્ધ. સમજાય છે? ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે શું વાત કહી આપણે? પાંચ ભેદ ની વાત કહી. હવે આપણે વાત કરવાના છે ત્રણ, વાત કરવાની છે ત્રણ ભેદ. કયા ત્રણ ભેદ બાકી છે? જલ્દી, વેરી ગુડ. કયો કર્મ બાકી રહી ગયો? હવે મોહનીય જ્ઞાનાવાણી થઈ ગયું, દર્શનાવાણી થઈ ગયું. આ સમજો કે દાન લાભ ભોગ ઉપભોગ વીર્યની આજે આપણે ચર્ચા કરી, શાંતિથી નિવૃત્તિ લઈને ઉપયોગ ને નિવૃત્ત કરીને સમજ સમજાવતા કે ખરેખર હું કોનો લાભ લઉં છું, કોનો દાન, કોનો ભોગ ઉપભોગ અને શું ખાધું. અને એ ભોગ માનીએ છીએ આપણે, પહેર્યું, જોયું, ઓળ્યું, આ કર્યું, તે કર્યું, એ ભોગ માનીએ. ખરેખર ભોગ, ખરેખર ઉપભોગ, સમ્યક પણ શું છે, ખરેખર એની શુદ્ધ દશા શું છે, ખરેખર વાસ્તવિક દાન, વાસ્તવિક લાભ ભોગ ઉપભોગ વિયન કરવું શું છે અને ક્યારે શરૂ થશે? જયારે અંદર માં પોતાના આત્મ તત્વ સન્મુખ દશા પ્રગટ થશે. ચલો હવે આપણે આગળ વધીએ. કયો કર્મ બાકી? મોહન એક ભાગ, બરાબર છે. મોહ ને કર્મ ના બે ભેદ છે, બરાબર. દર્શન મોહ અને દર્શન મોહ અને ચારિત્ર. હવે થોડુંક સમજવાનું. દર્શન મોહ અને ચારિત્ર મોહ એ મોહનીય ના ભેદ છે અને અહીંયા ત્રણ ગુણ ઇફેક્ટ થાય છે. સમજો કયા જેટલા ગુણ? ત્રણ ગુણ. કયા કયા ત્રણ? શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ અને સુખ ગુણ. ત્રણ ગુણ, ઓકે. હવે જો દર્શન, હવે આપણે પહેલા વાત કરીએ દર્શન મોનિયામાં દર્શન મોનિયા અને શ્રદ્ધા ગુણ. જલ્દી હું ઓવરઓલ આખી ચર્ચા કરું છું એટલે તમને એકદમ સમજાય. હા ને, શું વાત કરી આપણે? અહીંયા કર્મ કર્યો લીધો દર્શન મોનિયા, મોનિયામાં પણ બોલો બોલો જલ્દી પાછળ બધા. કર્મમાં પણ દર્શન મોનિયા અને સામે ગુણ કયો લીધો? શ્રદ્ધા ગુણ. શ્રદ્ધા ગુણ, બરાબર છે. હવે શ્રદ્ધા ગુણની દશા, એની પર્યાયોની ચર્ચા કરીએ, એના ભેદની ચર્ચા કરીએ તો કેવી રીતના હોય? સમજાય છે? હું શું વાત કરું છું? એક બાજુ આપણે લીધું કર્મ, એક બાજુ આપણે લીધું ગુણ અને વચ્ચે આપણે લઈએ છીએ એની પર્યાય. ઓકે અહીંયા કર્મ કયો લીધો દર્શન મોહનીય ગુણ કયો લીધો શ્રદ્ધા ગુણ અને હવે આપણે શેની વાત કરવાની છે એની ચાર પર્યાય કેટલી પર્યાય કેટલી પર્યાય જલ્દી બોલો બરાબર પર્યાય કેટલી શ્રદ્ધા ગુણ ની આપણે ચાર શ્રદ્ધા ગુણ અને દર્શન મોહનીય કર્મ આર યુ ગેટિંગ ધ હોલ લિંક સમજાયું ચાર પર્યાય ની આપણે વાત કરવાની છે કર્મ નિયમિત તરીકે છે ગુણ શુદ્ધ છે અને પર્યાય એની યોગ્યતા પ્રમાણે પરણમે છે અને ત્યારે કર્મમાં પણ એવો નિયમિત નૈમિત સંબંધ છે સમજાય છે મને તો બહુ મજા આવે ચલો બે ટોપિક બહુ સરસ છે સમજાયું અગેન ચાર પર્યાય તરીકે જલ્દી હવે આપણે એક એક સ્ટેપ લઈએ ઓકે એટલે તમને એકદમ ક્લિયર થશે દર્શન મોહનીય કર્મ ની પહેલી દશા અને અહીંયા જીવ ની શ્રદ્ધા ગુણની પર્યાય માં પહેલો ભીત જય ભીકુલ દર્શન મોહનીય કર્મ નો ઉદય અને એ ઉદયમાં જોડાવાથી અહીંયા શ્રદ્ધા ગુણની મિથ્યા દર્શન નામક અશુદ્ધ દશા પહેલી દશા ચાર દશા લેવી છે ને સમજાય છે બધાને ચાર પર્યાય લેવી છે ને તો પહેલી પર્યાય શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય એક પર્યાય અશુદ્ધ છે અને ત્રણ પર્યાય શુદ્ધ છે ચાર લેટ મી મેક ઇટ વેરી સિમ્પલ એક પર્યાય અશુદ્ધ છે ત્રણ પર્યાય શુદ્ધ છે કયા ગુણની વેરી ગુડ કર્મ કયો વેરી ગુડ કોનો ભેદ છે મોહનીય મોહનીય કોનો ભેદ છે ભાતી કર્મ ભાતી કર્મ શું કરે કે આત્માના સ્વભાવનો સમજાય છે એનો ઉદય ભાતી કર્મ નો ઉદય ઓકે તો હવે આપણે પહેલો સ્ટેપ શું લીધો જલ્દી અહીંયા દર્શન મોહનીય કર્મ નો ઉદય અને શ્રદ્ધા ગુણ ની જે પરિણતિ છે એમાં શું ચાલે છે આનાથી કાળથી મિથ્યા દર્શન જેને આપણે કે મિથ્યાત્વ કહો મિથ્યા દર્શન કહો ઊંધી માન્યતા કહો જે સ્વરૂપ જેવું છે મારું એ સ્વરૂપ ને ન માનતા વિપરીત માનવું એની વિપરીત દશા એક દશા થઈ ગઈ અશુદ્ધ પેલી દશા થી શુદ્ધ જલ્દી કેટલા માંથી કેટલી અશુદ્ધ એ અને ત્રણ શુદ્ધ હવે શુદ્ધ ત્રણ દશા કઈ જલ્દી જલ્દી ત્રણ શુદ્ધ દશા સાંભળો સાંભળો વેરી ગુડ વેરી ગુડ સાંભળો દર્શન મોહનીય કર્મ નો ઉપશમ જલ્દી સમજાય છે ને દર્શન મોહનીય નો ઉપશમ તો ઉપશમ થયો ત્યારે ત્યાં શ્રદ્ધા ગુણની પરતીમાં ઔક્ષમિક સમ્યક દર્શન જેને આપણે શીખી આવ્યા છે પહેલા પ્રથમો ઔક્ષમ સમ્યક દર્શન સમજાયું કે દર્શન મોહનીય કર્મ નો અહીંયા ઉપશમ અને શ્રદ્ધા ગુણની પ્રગતિમાં ઔક્ષમિક સમ્યક દર્શન રૂપ શુદ્ધ સમ્યક દર્શન ધર્મની શરૂઆત સમજાયું તો ઔક્ષમિક સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની શુદ્ધ નિર્મલ પર્યાય છે શું બોલી ઔક્ષમિક સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની શુદ્ધ નિર્મલ પર્યાય કેવી પર્યાય છે ઔક્ષમિક સમ્યક દર્શન માં શું થાય કે જેવું સ્વરૂપ છે એની પ્રતિ આટલું સમજાયું બરાબર હવે આગળ જલ્દી એના પછી શું થયું કે ઔક્ષમિક માંથી ઔક્ષમિક સમ્યક દર્શન વખતે શું છે ચલો જલ્દી હવે કર્મ માટે શીખવું પડશે કે ઔક્ષમિક સમ્યક દર્શન ના કાળમાં જેટલાનો અંતર મુહૂર્ત નો કાળ છે ઔક્ષમિક સમ્યક્ત્વ નો એ અંતર મુહૂર્ત ના કાળ માટે જે દર્શન મોહનીય કર્મ છે એ દર્શન મોહનીય કર્મ ના ત્રણ ટુકડા થાય છે અને ત્રણ ટુકડા ઉપશમિત છે સમજણ બન્યું નહીં સમજાય આના પછી હું સમ્યક્ત સમજાવું ચાલુ રાખશે પછી લિંક કરું છું આગળ જલ્દી કયું સમ્યક્ત છે કયા ગુણ ની પર્યાય છે બોલો બધા બોલો અને સામે કયું કર્મ છે દર્શન મોહની શું સ્થિતિ છે ઔક્ષમિક સમ્યક્ત ચાલે છે ત્યારે દર્શન મોહની શું સ્થિતિ છે ઉપશમ ઉપશમ એટલે શું એનો દબાઈ અનુદય અને એના કેટલા ટુકડા થઈ ગયા કોના દર્શન મોહની કર્મ કોને કહેલા ત્રણ ટુકડા કર્મ ના કોને કહેલા એની જાતે સ્વયંએ પોતાની યોગ્યતા છે ક્યારે થયા એ ત્રણ ટુકડા કે અહીંયા ઔક્ષમિક કરણ લબ્ધિ નો અંતિમ સમય જલ્દી પાંચ લબ્ધિ યાદ આવે છે કે નહીં કરણ લબ્ધિ નો અધકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ નો અંતિમ સમય અને એનો વ્યય અને પ્રથમ ઓપ્શન ઔક્ષમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ અને ઔક્ષમિક સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થતા એ ઔષમિક સમ્યક્ત્વ ના ભાવ નું નિમિત્ત પામી રહે. નિમિત્ત પામી રહે અહિયાં દર્શન મોહની ના ત્રણ ટુકડા સ્વયં એ પહેલો સમય સમ્યક દર્શન નો પહેલો સમય અને એ પરમાણુ નિમિત્ત પામીને કર્મ માં દશા સ્વયં એ બને છે. આવું જબરજસ્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવ ના પરિણામ અને કર્મ વચ્ચે. નિમિત્ત નૈમિત્તિક સંબંધી કરતા કરો જલ્દી. પણ એવું તો સાવ તમે આમ સાવ લિટરલી દેખાય છે કે અહીંયા આમ થયું નહીં આમ થયું તો આયા ને કહ્યું ને બોલો દાદી કાવે પ્રશ્ન. આ એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કહ્યું ને બોલો કર્યું કે શું કર્યું બોલો. અહીંયા એ કર્મ ની એ સમય એ પ્રકારે પડવાની યોગ્યતા અને અહીંયા જીવ માં એ પ્રમાણે પોતાના આત્મ સન્મુખ થતા સમ્યક દર્શન પ્રગટ કરવાની યોગ્યતા એ યોગ્યતા પણ નક્કી છે. આ યોગ્યતા પણ નક્કી છે. એ યોગ્યતાઓને ત્રણ કાળ માં કોઈ ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. આ યોગ્યતા નો સ્વીકાર કરવો એ જ અનંત વીર્ય. સમજાય છે કે નહીં? જલ્દી ક્રમબદ્ધ કર્યા. સમજાયું? આ યોગ્યતા નો સ્વીકાર કરો. કેમ નથી થતું સમ્યક દર્શન? કેમ નથી થતું? કેમ આવો ભાવ આવે? કેમ આવો આવી ગયો? આ જ્ઞાન ની આકુળતા છે. અને જે સમય જે ભાવ થાય છે એનો સ્વીકાર કરો એ જ્ઞાન ની નિરાકુળતા. અહીં સમજાય છે? થયું તો શું થયું? અહીંયા હવે અંતર ઉન્નત માટે જ્યાં સુધી ઔષમિક સમ્યક્ત બન્યું રહેશે ત્યાં સુધી એ ત્રણ ટુકડા જે થયા એ શું થશે? ઉપિગમ્ય. હવે શું થશે? ઉપશમિત તો થઈ ગયા અંતર મુહૂર્ત માટે. હવે એ અંતર મુહૂર્ત નો કાળ પૂરો થયા બાદ શું થશે? સમજાય છે? તો આપણે હવે એમ અઝ્યુમ કરી રહ્યા છીએ, અઝ્યુમ કે ઔષમિક સમ્યક દ્રષ્ટિ જીવ એના ઔષમિક સમ્યક્ત્વ માંથી એ ઔષમિક સમ્યક્ત્વ ઇઝ ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ સાયોષમિક સમ્યક્ત. આ આખી લિંક છે. આમ જ થશે. આ ક્રમ છે. આ ક્રમબદ્ધ છે. સમજાય છે? ઔષમિક માંથી કયું સમ્યક્ત થાય? થાય કે કરે? થાય કે કરે? થવા યોગ્ય થાય છે. અરે બોલો, થવા યોગ્ય અને જાણનારો. થવા યોગ્ય અને જાણનારો. તો શું થયું? હવે એ ઔષમિક સમ્યક્ત નો કાળ પૂરો થયો. બરાબર છે? એ સમ્યક્ત તો છૂટી જવાનું છે. ઔષમિક સમ્યક્ત તો હવે શું થશે? કે ઔષમિક માંથી શું થશે? તો શું થયું? કર્મ માં શું થયું? મને ખાલી સિમ્પલ એટલું કહું કે કર્મ માં શું થયું? સમજાય છે? એકદમ સિમ્પલ કહું, એકદમ સિમ્પલ. હવે સમજે જીવ ને સાયોક્ષમિક સમ્યક્ત થયું. તો સાયોક્ષમિક સમ્યક્ત થતા જે કર્મ કે ત્રણેય પ્રકૃતિઓ ઉપશમિક હતી એમાંથી સાંભળજો. ખાલી એ ત્રણેય પ્રકૃતિઓ ઉપશમિક હતી. થોડું બોલું હાર અઘરું જોડા. એક બે વાક્ય અઘરા બોલું જલ્દી. પકડતો પકડાવાળા પકડી દે. જે ત્રણ પ્રકૃતિ છે દર્શન મોહની, જે તમે દ્રિષ્ટ બનાવ્યું છે એ દર્શન મોહની ત્રણ માંથી કેટલી સર્વઘાતી અને કેટલી દેશઘાતી એનું હું થોડું કહું છું જલ્દી જલ્દી. તો જે તો ત્રણ પ્રકૃતિ નીચે ઉપશમિત થઈ છે. એ ત્રણ ઉપશમિત થઈ છે એમાંથી બે પ્રકૃતિ સર્વઘાતી છે અને એક પ્રકૃતિ દેશઘાતી. સમજાય છે? તમારું થોડું ધ્યાન રાખજો. જે દેશઘાતી પ્રકૃતિ છે એ દેશઘાતી પ્રકૃતિ નો ઉદય વર્તમાન કાળી પરિભાષા જરોક્ષમી લગાડવામાં આવે. વર્તમાન કાળી ને દેશઘાતી પ્રકૃતિ નો ઉદય એટલે સમ્યક્ત પ્રકૃતિ નો ઉદય અને જે સર્વઘાતી છે, સર્વઘાતી કઈ છે? સર્વઘાતી મિથ્યાત્વ અને મિશ્ર. વેરી ગુડ. જે મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિ છે એ મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિ નો વર્તમાન કાળી અને ભવિષ્યકાલીન કદ અવસ્થા ઉપશમ ત્રણ દશા મળીને સર્વક્ષમિક સમ્યક્ત બને. સમજાય છે? પછીનો છૂટી ગયો. ખ્યાલ આવે છે કે નહીં? બધી જ પ્રકૃતિમાં આ પ્રમાણે પરિભાષા રાખશે. આપણે અપ્લાય કર્યું તો મટીરિયલ ના વાણીમાં. હમણાં અપ્લાય કર્યું દર્શન મોહની ની ત્રણ પ્રકૃતિ જેમાં આપણે દેશઘાતી પ્રકૃતિ અને સર્વઘાતી ના આપણે ભેદ કર્યા હતા. એમાંથી બે આપણે લીધી હતી સર્વઘાતી, એક લીધી હતી દેશઘાતી. તો જે સર્વઘાતી પ્રકૃતિ છે સમજાય છે? એને સર્વઘાતી એ પ્રકૃતિ એનો શું થશે? એ અંડિયા ભાવી જાય. અને સમજાય છે? કારણ કે એ સર્વઘાતી. હવે મિથ્યાત્વ નું ઉદય આવી જાય, ઉદય આવી જાય તો તમને તો બન્યું રહેશે. સર્વઘાતી નો ઉદય આવી જાય તો સમ્યક્ત નહીં બન્યું હોય. એટલે ઇટ હેઝ ટુ બી ક્ષય. ઉદયા ભાવી છે એનો ઉદય નો ક્ષય હોવો જોઈએ. ઉદય માં ન આવી જોઈએ એટલે સમ્યક્ત બન્યું નહીં રહે. અને ઉદય કોનો વચ્ચે છે? તો દેશ ખાતે. દેશ ખાતે થોડી દાઈ છે, મારા જેવી નહી. ખબર પડે છે દેશ ભાતી થોડી દાઈ છે, કેમ? કારણ કે એનો ઉદય છે. ઇવન ગો એ દેશ ખાતી જે સમ્યક જો પ્રકૃતિ છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ દર્શન મોનિય. ભેદ કોનો છે? ત્રણ ટુકડા ભેદ કોનો છે? દર્શન મોનિય. પણ એક ટુકડો દાયો છે, એનો ઉદય છે, અને એના ઉદય ની સાથે સાથે સાયોક્ષમિક સમ્યક્ત્વ પણ બન્યું રહે છે. દેટ ઇઝ ધ રોલ ઓફ દેશ ખાતી. કે દેશ સર્વથા ઘાત નહીં કરે, એ ભાવ લો. થોડો ઘાત, થોડો ઘાત માં શું થશે? કે સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી નહીં કરી શકે. સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવમાં ચલ મલ અને અગાર દોષ જોવા માંગશે. એટલો દોષ પણ છે, કારણ કે દેશ ખાતી પ્રકૃતિ નો ઉદય છે. અને શ્રેણી નહીં કરી શકે, દેટ મીન્સ સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનથી આગળ નહીં જઈ શકે. તો દેટ મીન્સ સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ ના ગુણસ્થાન ઊંચું તો અરે એ નહીં વેરી થોડો આવી જરા વિચારી ના આવતું તમને આવે છે? તમે વિચારી સાયોક્ષમિક સમ્યક્ત્વ ના ગુણસ્થાન ઊંચું તો કારણ કે સાતમા ગુણસ્થાન માં આવતા મુનિરાજે એ સાયોક્ષમિક સમ્યક્ત્વ ને ઈધર ઓપ્શમિક માં ઔપચારિક માં કન્વર્ટ કર્યું હતું. અને ત્યારે જે જેની કરવાની પહેલા મુનિરાજ જયારે સાયોક્ષમિક ને જયારે ઔપચારિક માં કન્વર્ટ કરે છે, તો એ ઔપચારિક ને દ્વિતીય ઓપ્શન કહેવાય. મને તો જે મજા આવે છે તમને શું કહું, એને કહેવાય દ્વિતીય ઓપ્શન. ત્યારે એ આપણે નહીં બોલ. આટલું સમજાયું પેલા? સાયોક્ષમિક સમ્યક્ત્વ સમજાયું? સાયોક્ષમિક સમ્યક્ત્વ ની કઈ ભાષા પૂછું તો શું બોલશો? વર્તમાન કાલીન સર્વધાતી પ્રકૃતિ સ્પર્ધકોનો ઉદિયાભાવી છે અને તદ અવસ્થા રૂપ ઉપક્ષમ. કઈ કઈ? સમ્યક્ત્વ પ્રકૃતિ અને મિત્રત્વ અને મિત્ર નો ઉદિયાભાવી છે અને જે સમ્યક પ્રકૃતિ છે એનો ઉદય. તો એ સાયોક્ષમિક સમ્યક્ત્વ નો કાળ ઘણો લાંબો છે. ઔપચારિક નો એક અંતર્મૂળક હતો, અને સાયોક્ષમિક સમ્યક્ત્વ ઘણો લાંબા કાળ સુધી રહી શકે. એનો ઉત્કૃષ્ટ કાળ હું તમને કહી લઈશ નેક્સ્ટ ટાઈમ. આસર સાગર સમજાય છે? એવું કહીને પાકું તો પણ લાગુ. ઘણા લાંબા કાળ સુધીને સાયોક્ષમિક સમ્યક્ત્વ ટક્યું રહે. પરંતુ એ સાયોક્ષમિક સમ્યક્ત્વ માંથી હવે શું થશે? એટલે સાયોક્ષમિક માંથી નિયમથી સમ્યક્ત્વ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ સ્થાયી સમ્યક્. સાયોક્ષમિક માંથી સ્થાયી થાય એનો શું પ્રોસેસ છે? સમજાય છે પ્રશ્ન? સમજાય છે? સાયોક્ષમિક માંથી સ્થાયી સમ્યક્ત્વ એક કહી દો, એ પ્રોસેસ કહી દઉં. બહુ મજેદાર છે, બહુ જલ્દી બોલો. વેરી ગુડ. જોડે સાંભળો, જે સમ્યક્ત્વ પ્રકૃતિ સાયોક્ષમિક સમ્યક્ત્વ છે. સમ્યક્ત કયું છે હમણાં? વેરી ગુડ. હવે ઉદય કોનો છે? વેરી ગુડ, વેરી ગુડ. ઉદય કોનો છે? વેરી ગુડ. અને ઉદિયાભાવી થઈ અને સદ અવસ્થા ઉપક્ષમ મિથ્યાત્વ અને મિશ્ર. હવે શું થશે ખબર છે? જે સાંભળ્યું જેટલું સમજાય છે હવે આપણે હવે શું પ્રોસેસ લઈ રહ્યા છે? સાયોક્ષમિક માંથી શું થઈ ગયું છે? ઓકે, પૂરું કર્યું બે મહિના. તો જે મિથ્યાત્વના પરમાણુઓ છે, સમજાય છે? એ મિથ્યાત્વના જે બધા જ પરમાણુઓ છે, ઇટ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ મિશ્ર. મિથ્યાત્વના બધા જ પરમાણુ મિશ્રમાં કન્વર્ટ થઈ ગયા, એટલે મિથ્યાત્વ પ્રકૃતિ ગઈ, સમજાય છે? અને મિશ્રના જે બધા જ પરમાણુઓ છે, એ બધા જે સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલે છે ને, એ રૂપે એ ઉદયમાં આવીને ખડી જશે. અને લાસ્ટમાં એ જે સમ્યક પ્રકૃતિ છે એનો પણ જે ઉદય ચાલી રહ્યો છે એનો ઉદય પણ પૂરો થઈ જશે. એટલે એ પ્રકૃતિ પણ ગઈ, મિથ્યાત્વ પણ ગઈ, મિશ્ર પણ ગઈ. એ ત્રણેય પ્રકૃતિનો મૂળમાંથી જય થઈ ગયો. દેટ ઇઝ કોલ સાયોક્ષમિક સમ્યક્ત્વ માંથી જીવે સ્થાયી સમ્યક્ત્વ પ્રગટ. સાથે અલંકારનું મંદિર પણ જશે એટલે સાત નો સહી થાય છે. હું તો હમણાં દર્શન મોહનનું સમજાવું છું ને, એટલે અનંતારું મંદિર નથી લીધી, પણ અનંતારું મંદિરનો પણ ત્યાં થશે. અનંતારું મંદિરમાં શું થશે? એટલે અનંતારું બંધીના જે બધા પરમાણુ છે, ઇટ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ અપ્રત્યાસ પ્રત્યાસ એ બધામાં કન્વર્ટ થઈને. એટલે સમજાયું? તો કે ઔપચારિક બહુ થઈ ગયું, હેવી થઈ ગયા, હાર પડે છે, કંટાળા આવે છે, સમજાય છે? અરે જલ્દી બોલો. તો શું કીધું? તો કે એ ઔષમિકમાંથી છાયોક્ષમિક થયું, છાયોક્ષમિકમાંથી સાઈક, અને સાઈક થતા સાત પ્રકૃતિ મૂળમાંથી સહી થઈ ગઈ. તેથી હવે જી ક્યારે પણ મિથ્યાદ્રષ્ટિ નહીં થાય. ખ્યાલ આવે છે? સમજાય છે? તો ક્યારે પણ હવે મિથ્યાત્વ નહીં આવે. કે કારણ કે મૂળમાંથી એ પ્રકૃતિનો ક્ષય થઈ. અને આપણે હમણાં શું વાત કરી? કે શ્રદ્ધા, આપણે વાત શું ચાલુ કરી હતી? શ્રદ્ધા ગુણ. અહીંયા કર્મ વેરી ગુડ, કર્મ બી વેરી સ્પેસિફિક, કર્મ દર્શન મોની. અને પછી આપણે કેટલી પગલા લેવાની હતી? એમાંથી એક, એમાંથી ત્રણ. તો અશુદ્ધ કઈ? મીઠા દશા. અને અશુદ્ધ દશા ક્યારે થાય? અહીંયા કર્મ માં શું હોય? ત્યારે ઉદય. અશુદ્ધ દશા વખતે દર્શન મોની નો એમાં ભરી ભરીને અહીંયા શું થાય છે? અશુદ્ધ. દર્શન મોની ના ઉદય માં જેટલો ભરશે, જેટલી તીરતા થી ભરશે, એટલો અહીંયા મિથ્યાત્વ નો ભાવ પુષ્ટ થશે, પુષ્ટ થશે, પુષ્ટ થશે. સમજાય? હવે મિથ્યાત્વ માંથી સમ્યક કરવું છે. અરે સમ્યક દર્શન, વેરી ગુડ. સપ્ત ભયો છે, સપ્ત તત્વતા, સ્વપર ભેદ, જીવ અજીવ, રાત્રિ ભોજન પક્કું, બિના છના જલ. અરે ઓર અધિક ક્યા બોલો બાલક, ભક્ત નહીં બોલો તો, ભક્ત નહીં. થોડું તો પછી ટાઈપ કરવું પડે. તમે કહેશો કે આ બહુ હેવી થઈ જાય. સમજાયું? તો શું કીધું? ચાર દશા સમજાય. હવે મને કોઈ શ્રદ્ધા ગુણ ની ચાર દશા કઈ કહી શકો? કોણ કહેશે મને? મિથ્યા દર્શન, ઔક્ષમિક સમ્યક્ત્વ, શાલોક્ષમિક સમ્યક્ત્વ અને કાયિક સમ્યક્ત્વ. આ ત્રણ સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણ ની નિર્મલ પર્યાય છે, અને મિથ્યા દર્શન એ શ્રદ્ધા ગુણ ની. આટલું સમજાયું? તો આપણે હમણાં સુધી ત્રણ જ્ઞાન, ચાર અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ અને એક કાયોક્ષમિક સમ્યક્ત્વ ની ચર્ચા કરી. હવે કેટલા ભેદ બાકી 18 માંથી બતાવું? તું બોલો તો. બે કયા કયા? બે કાયોક્ષમિક ચારિત્ર અને સંયમ. એ આખો વિષય બહુ સરસ છે, સમજવું પડશે શાંતિથી. નેક્સ્ટ સન્ડે આપણે આ બે ભેદ લેશું. કયા બે ભેદ લેશું? કાયોક્ષમિક ચારિત્ર અને કાયોક્ષમિક. એની પહેલા હું 15 પ્રશ્ન લઈને આવવાની છું, અને 15 પ્રશ્ન તમને લોકોને પૂછવાના 5 મિનિટ, અને પછી આપણે એમાંથી આગળ આ બે ભેદ કરીને ઓર્ડર ભાવની ચર્ચા કરીશું. નિજ નિધિ નિજ મેવ કાર્ય, બોલો. કાલ નૈમિત્ય બોધિની દ્વાદશામી પરમ ઉપકારી જીનવાણી માતનો.